જય જીનેન્દ્ર. આપણે પારલા પાઠશાળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી દેશે.
નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણ, નમો અજાયાણ, નમો લોહે સવસાહૂણ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
મહાવીર ભગવાનની સ્તુતિ.
શ્રી સિદ્ધાર્થ નરેન્દ્ર ના કુલન બે ભાનુ સમાછો વિભુ, ચિત ચકોરને જિન તમે છો પૂર્ણ ચંદ્ર પ્રભુ. પામ્યો છું પશુતાતજી સુરપણું, હું આપના ધર્મથી રક્ષો શ્રી મહાવીર દેવ મુજને.
જો પર્વાધિરાજ, દિવાળી પર્વ આપણે આંગણે આજે પધારી ગયો છે. આજે વીર નિર્વાણ એટલે કે મહાવીર ભગવાનના નિર્વાણને 2546 વર્ષ પૂરા થયા, અને આજથી હવે 2547મું વર્ષ શરૂ થયું છે. આ મંગલ પ્રસંગ પર આજે આપણે પારલા પાઠશાળાના અંતર્ગત જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અને સોલ સાયન્સ એ બે ક્લાસને કમ્બાઇન કરીને આજે આ ક્લાસમાં આપણે મહાવીર ભગવાનના જીવન ચરિત્ર વિશે જાણવાના છે. મહાવીર ભગવાન વિશે તો આપણે એમ કહેવાય છે ને કે હે ભગવાન, પૂર્વ ભવ જો આપકા સો મેરા વર્તમાન, જે તમારા પૂર્વ ભવ હતા તે મારા વર્તમાનના ભવ છે. ઓર વર્તમાન જો આપકા વહ ભવિષ્ય મમ જાણ, કે વર્તમાનમાં તમે જ્યાં છો બસ મારું એ જ ભવિષ્ય તમે જાણો. કે હે જિનેન્દ્ર ભગવાન, તમે પૂર્વ ભવમાં મારી જેમ જ આ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા હતા, અને વર્તમાનમાં તમે પોતાના શુદ્ધ રત્નત્રયને પ્રાપ્ત કરીને અર્યંત અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કર્યા છો, તો એવી જ રીતે હું પણ મારા આત્માને પ્રાપ્ત કરીને તમારા પંથે ચાલીને હું પણ તમારી જેમ જ અર્યંત અને સિદ્ધ પરમાત્મા થઈશ, અને એ તમારા કેવલ જ્ઞાનમાં તમે મારા એક અર્યંત સિદ્ધ પદને જાણો. પૂજ્ય ગુરુદેવશ્રી આપણને વારંવાર કહે છે ને કે જે જિનેન્દ્ર ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં મને પણ અર્યંત અને સિદ્ધ પદમાં જાણ્યો, બસ એ જ એમની મારા પર અકારણ કરુણા છે, અકશાયી કરુણા છે. કે એ જિનેન્દ્ર ભગવાન, આપણા અર્યંત સિદ્ધ ભગવાન કોઈ જીવ પર કરુણા કરતા નથી, કે કોઈને કંઈ કલ્યાણ કરીને મોક્ષમાં પહોંચાડી દેતા નથી, કે સમ્યક દર્શન આદિ આપી દેતા નથી, પણ એમણે પોતાના દિવ્ય જ્ઞાનમાં, એમના કેવલ જ્ઞાનમાં બસ એમણે ખાલી એટલું જાણ્યું કે ભવિષ્યમાં હું પણ ભવ્ય છું અને હું પણ સિદ્ધ થવાનો છું, બસ એ જ મારા માટે એમની કરુણા છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ઇફ વી થિંક ઇન ધ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ, જો વિચાર કરજો, ઇફ વી થિંક ઇન ધ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ, આ વિશ્વમાં અનંતાનંત જીવો છે. અનંતાનંત જીવો છે ને, એનું કોઈ કાઉન્ટિંગ થઈ શકે એવું નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી જીવો સિદ્ધ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, તો પણ એમાંથી અનંતમો ભાગ બી ઓછો થતો નથી. ખ્યાલ આવે છે ને? એક યુનિડાયરેક્શનલ ફ્લો વયા કરે તો તો પણ એ અનંતનો ભાગ સંસારમાંથી ઘટતો નથી. એટલા અનંત અનંત જીવો આ સંસારમાં છે. અને ક્યારથી છે કે બધા જ જીવો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. કોઈ દ્રવ્યનો ક્યારે નાશ તો થતો નથી. અસ્તિત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે. તો આ દરેકે દરેક દ્રવ્ય અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. માટે દરેક જીવ પણ અનાદિ અનંત રહેવાના છે કે નહીં? તો દરેક જીવ પણ અનાદિ અનંત રહેવાના છે. એનો મતલબ મહાવીર ભગવાન પણ અનાદિથી હતા અને હું પણ અનાદિથી હતો. ક્યાં હતા અમે બેવ? કે હું ને મહાવીર ભગવાન બેવ આ ચાર ગતિરૂપ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતા હતા. હવે મહાવીર ભગવાને તો પોતાનું કલ્યાણ કરીને 2500 વર્ષ પહેલા સિદ્ધ ભગવાન થઈ ગયા. અને આપણે ક્યાં છીએ? આપણે આપણું કલ્યાણ કરવાના માર્ગમાં છીએ કે નહીં? અને કદાચ 2, 4, 10, 12 ભાવમાં આપણે પણ આપણું કલ્યાણ કરીને મોક્ષમાં વયા જશું કે નહીં? કે હજી અનંતા ભાવ બાકી છે, આપણે પણ જવાના છે ને મોક્ષમાં. તો જો વિચાર કરો, આપણે પણ મોક્ષમાં વયા જશું તો પછી અનંતકાળ સુધી મહાવીર ભગવાન પણ અનંતા સુખને ભોગવશે સિદ્ધ દશામાં, અને હું પણ સિદ્ધ દશામાં અનંતા સુખને ભોગવીશ. ખ્યાલ આવે છે ને? જો પહેલા અનાદિથી અમે બેવ સંસારી હતા અને ચાર ગતિમાં દુઃખ ભોગવી રહ્યા હતા. અમે બેવ એટલે હું અને મહાવીર ભગવાનનો જીવ. એક વચમાં એટલો ગેપ છે કે જ્યારે મહાવીર ભગવાન સિદ્ધ થઈ ગયા અને હું હજી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. અને પછી તો અનંતકાળ સુધી અમે બેવ એટલે કે હું અને મહાવીર ભગવાન બેવ સિદ્ધ દશામાં અનંત સુખ ભોગવવાના છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણામાં અને મહાવીર ભગવાનમાં હવે ડિફરન્સ કેટલો છે? વિચાર કરો, આપણામાં અને મહાવીર ભગવાનમાં ડિફરન્સ કેટલો છે? કે બસ એ વચમાંના અસંખ્યાત વર્ષ કે જ્યાં એ સિદ્ધ થઈ ગયા અને અનંત સુખને ભોગવી રહ્યા છે અને હું હજી સંસારી છું. ખ્યાલ આવે છે ને? બસ આટલી નાનકડો ગેપ આપણે કરેક્ટ કરી દઈએ તો જેવા ભગવાન એવો હું. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે આજે એ મહાવીર ભગવાનના જીવનમાંથી આપણે પણ એવું મોટિવેશન લઈએ કે એમણે એમનું કલ્યાણ કેવી રીતના કર્યું, તો આપણે પણ એવી રીતના આપણું કલ્યાણ કરીએ. બસ આ મોટિવેશનને, આ મોટિવેશન માટે આપણે આજે મહાવીર ભગવાનની સ્ટોરી જોઈએ છે. જો મહાવીર ભગવાનની સ્ટોરી આપણી પાસે ઘણા ભવોની એમની કથા અવેલેબલ છે, અને એ બધી કથા આ એક 24 તીર્થંકર મહાપુરાણ કરીને પુસ્તક છે. એ 24 તીર્થંકર મહાપુરાણમાં એ આખી સ્ટોરી બહુ ડિટેલમાં અને બહુ સુંદર રીતે આપેલી છે. તો તમે લોકો એને જરૂરથી વધારે ડિટેલમાં વાંચજો. આપણે તો અહીંયા 1 કલાકમાં ઉપરથી ગ્લિમ્સ કરશું, બરાબર? જો સૌથી પહેલા વી શુડ અન્ડરસ્ટેન્ડ કે મહાવીર ભગવાન પણ પહેલા આપણી જેમ જ સંસારી જીવ હતા કે નહીં. તો જો એના માટે થઈને એમના પૂર્વ ભવોની આપણે ચર્ચા કરીએ છીએ. અનેક વર્ષો પહેલા, આજથી લઈને 1 કોડાકોડી સાગરોમપમ પહેલા તો આદિનાથ ભગવાન થઈ ગયા. એની પણ પહેલા, ખ્યાલ આવે છે ને, આદિનાથ ભગવાનની પણ પહેલા મહાવીર ભગવાનનો જીવ એક પુરુરવા નામનો ભીલ થયો. ભીલ એટલે શું? જેને આપણે આદિવાસી લોકો કહીએ ને, એક જંગલમાં જે ટ્રાઇબલ લોકો હોય ને એને ભીલ કહેવાય. તો મહાવીર ભગવાનનો જીવ એવી રીતના એક ટ્રાઇબલમાં એક જીવ હતો અને એનું નામ પુરુરવા. કે આદિવાસી લોકો તો શું કરે કે જંગલમાં શિકાર આદિ કરે અને એવી રીતના પોતાનું પેટ આદિ ભરે. એમને બીજું કાંઈ ઓક્યુપેશન ના હોય. આજુબાજુ જંગલમાંથી જે લોકો જતા હોય એને લૂંટી લે અને બાકી કોઈ પ્રાણીઓનો શિકાર કરે અને ખાય પીએ મોજ કરે. તો આદિ આ મહાવીર ભગવાનનો જીવ એ ભીલની પર્યાયમાં પણ આવી જ રીતે એકદમ સંસારમાં ડૂબેલો હતો. કોઈ ધર્મના સંસ્કાર નહીં, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કાંઈ ઠેકાણા નહીં. એવામાં એક વખત એ જીવે જંગલમાં એક મુનિરાજને જોયા. હવે આવા જ આવા મહાન જીવને એણે તો પહેલી વાર જોયા હતા, કે આવા દૈવીપ્યમાન એવા શાંત રસમાં મગ્ન એવા જીવને જોઈને જ ચકિત થઈ ગયો કે અરે આ કોણ છે કે જે જેની પાસે પહેરવા માટે કપડા નથી, ખાવા માટે કંઈ ખાવાનું નથી, અને તો પણ એના મોઢા પર કેવી શાંતિ જરે છે જુઓ તો ખરા. અને અહીંયા તો અમે બધો જ પરિગ્રહ રાખીને બેઠા છીએ, ગમે તેટલું ખાય તો પણ અમે આકુરતાથી એટલે દુઃખી જ રહીએ છીએ. તો મારે એમની પાસે સિક્રેટ જાણવા જવું પડશે. એમ કરીને એમણે મુનિરાજના દર્શન કર્યા, એમના ચરણમાં એ બેસી ગયો અને એમણે ઉપદેશ સાંભળ્યો. મુનિરાજ એમને શું ઉપદેશ આપ્યો? જો મુનિરાજ પણ સામે ઓડિયન્સને જોઈને ઉપદેશ આપે ને. હવે મુનિરાજ અહીંયા એને એમનો ઉપદેશ આપે કે ભાઈ તું તો પરમાત્મા છે, એને પહેલા તો કાંઈ ધર્મની કાંઈ ખબર નથી, એને જીવ અજીવની કાંઈ ખબર નથી, એટલે સૌથી પહેલા તો એને ઉપદેશ આપે કે ભાઈ જો આવી ક્રૂરતા તું કરે છે ને, આ નિર્દોષ પ્રાણીઓને તું મારી નાખે છે, એ સારી વાત નથી. જગતમાં અનેક જીવો છે અને બધા જીવો સુખી થવા માંગે છે અને દુઃખથી ડરે છે, તો એ નિર્દોષ પ્રાણીઓને તારા ભોજન માટે તું મારી નાખે છે એ બરાબર નથી, માટે તું આજથી માંસ ખાવાનું છોડી દે. બસ આટલો ઉપદેશ એમણે સાંભળ્યો. મહાવીર ભગવાનના જીવે મુનિરાજ પાસે આટલો ઉપદેશ સાંભળ્યો અને એના પરિણામ મંદ થયા અને એણે એક નિર્ણય લીધો, આજથી હું માંસ નહીં ખાઉં. અને એ નિર્ણય એણે એકદમ દ્રઢતાથી પાલન કર્યો. ખ્યાલ આવે છે કે નહીં? જો આટલા નાના વ્રતના પરિણામમાં પણ જીવને સ્વર્ગના ભાવ મળે છે, ખ્યાલ આવે છે કે નહીં? જીવને આટલામાં પણ એ સ્વર્ગનું પુણ્ય બંધાય છે. અને એની સામે જો આપણે ભલે જૈન ધર્મમાં જન્મ્યા હોઈએ અને ભલે નામ માટે આપણે પૂજા ભક્તિ આદિ બધું કરતા હોઈએ, પણ જો પ્રમાદમાં કે અવ્રતના પરિણામમાં આપણે કાંદા બટેટા ખાવા લાગીએ, આપણે ગમે તે પેલું દારૂને આદિ પીવા લાગીએ, તો એ ઘોર પાપના પરિણામમાં જીવ પડે છે. સમજાય છે કે નહીં? જે અન્ય ધર્મમાં એટલે સાવ આવી રીતના આદિવાસી આદિમાં જન્મેલો હોય, થોડુંક પણ એ વ્રત કરે છે તો એને ઘણું પુણ્ય બંધાય છે. અને જે જૈનમાં જન્મેલો છે એની તો જવાબદારી છે ને કે સમજે, વસ્તુને સ્વરૂપને સમજે, ધર્મને સમજે. અને જો તો પણ ન સમજે અને લેઝીનેસમાં અથવા તો સ્વાદની લોલુપતામાં ન ખાવા જેવું પણ ખાવા લાગે, ન પીવા જેવું પીવા લાગે, આપણે સ્મોકિંગ ને બધું એડિક્શન કરવા લાગે, ઘોર પાપ આપણને લાગે છે. તો જો આવી રીતના એ ભીલે બસ એક વ્રતનું પાલન કર્યું અને પહેલા સ્વર્ગમાં સૌધર્મ સ્વર્ગમાં દેવ થયો. સૌધર્મ સ્વર્ગમાં એણે અનેક વર્ષો સુધી ઘણા બધા ભોગ ભોગવ્યા. સૌધર્મ સ્વર્ગમાં દેવ થયો હતો ને, દેવગતિમાં તો ભોગ સામગ્રીની કોઈ લિમિટેશન ન હોય. ત્યાં તો કલ્પવૃક્ષ નામના ટ્રીઝ હોય, એ ટ્રી પાસે જાઓ અને માંગો કે ભાઈ મને આ વસ્તુ મળી જાય તો મળી જાય. ખ્યાલ આવે છે ને? પણ એમને તો ભૂખ જ ન લાગે. હજારો વર્ષો પછી તો એકવાર વિચાર આવે કે અરે યાર ભૂખ લાગી છે, અને જેવો વિચાર આવે એવું જ કંઠમાંથી અમૃત ઝરે. એટલે કંઈ ખાવાની તો એમને જરૂરત પડે જ નહીં, કંઈ પીવાની જરૂરત પડે જ નહીં. એમને તો કોઈ ખાવા પીવાની કે એમને કોઈ નિહારની કોઈ સિસ્ટમ જ ન હોય. એટલે એમણે તો બસ ખાલી શાંતિથી ભોગ ભોગવવાના, ડાન્સ આદિ જોવાનું, અને જો ભવ્ય જીવ હોય તો ધર્મ આદિ કરે છે. એમની પાસે બધી સુવિધા છે, જવા માટે સમોશરણ આદિમાં જઈને ભગવાનનો ઉપદેશ પણ સાંભળી શકે છે. પણ ત્યાં જઈને પણ જીવ ધર્મના ભાવ નથી કરતા અને ઉલટા ખાલી ભોગ સામગ્રીમાં જ મસ્ત રહે. ભોગ સામગ્રી એટલે મટીરિયલિઝમ, જેવી રીતના અહીંયા આપણને જોઈએ કે નહીં, મોટી ગાડી, મોટો મહેલ, પછી સુંદર રાજકુમારી, એવું જ ત્યાં એ લોકોને પણ જોઈએ છે. એમાં ને આમાં કાંઈ ફરક નથી, ખાલી એ લોકો આપણા કરતા વેલ્ધીયર છે એમ સમજો. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એ ભીલનો જીવ એટલે કે મહાવીર ભગવાનનો જીવ ફર્સ્ટ સ્વર્ગમાંથી ત્યાંથી એનો ભાવ પૂરો કરીને ભરત ક્ષેત્રમાં અહીંયા આપણે રહીએ છીએ ત્યાં જ, જે પહેલા આદિનાથ ભગવાન થઈ ગયા ને, એ આદિનાથ ભગવાનના સન ભરત ચક્રવર્તી અને ભરત ચક્રવર્તીનો સન મરીચી કુમાર તરીકે ઉત્પન્ન થયા. કોણ ઉત્પન્ન થયું? મહાવીર ભગવાનનો જીવ એ આદિનાથ ભગવાનના જીવનો ગ્રાન્ડ સન. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો કેવો ઇન્ટરેસ્ટિંગ સંજોગ છે કે એમના દાદા, મહાવીર ભગવાનના જીવના દાદા એ ફર્સ્ટ તીર્થંકર, મહાવીર ભગવાનના જીવના પપ્પા ભરત ચક્રવર્તી એ ફર્સ્ટ ચક્રવર્તી અને એ જ ભવે મોક્ષ ગયા. મહાવીર ભગવાનના જીવના કાકા એટલે કે બાહુબલી ભગવાન એ પણ એ જ ભવે મોક્ષ ગયા. અને ફર્સ્ટ કામદેવ મહાવીર ભગવાનની કોઈ જે બ્રાહ્મી અને સુંદરી નામ સાંભળ્યા હશે ને કદાચ, એ લોકો ફર્સ્ટ આર્જિકા આટલા સરસ ફેમિલીમાં ઉત્પન્ન થવા છતાં. એકવાર શું ઓકેઝન બન્યો જો સાંભળો. એકવાર ભરત ચક્રવર્તી આદિનાથ ભગવાનના સમોશરણમાં હતા અને એમણે ભગવાનને ક્વેશ્ચન પૂછ્યો કે તમે જે તીર્થંકર થયા છો તો આપણા કુળમાં એટલે કે તમારા ફેમિલીમાં અને મારા ફેમિલીમાં બીજું કોઈ તીર્થંકર થવાનું છે કે નહીં? હા, તો ભગવાનની દિવ્ય ધ્વનિમાં શું આવ્યું કે હે ભરત ચક્રવર્તી, તું તો આજ ભવે મોક્ષ જઈશ, તારા બધા ભાઈઓ પણ મોક્ષ જશે અને તારા બધા પુત્રો પણ મોક્ષ જશે, ફક્ત આ એક મારીચી કુમાર જે છે એ 24મા તીર્થંકર મહાવીર થવાના છે. આદિનાથ ભગવાન તો કેવલ જ્ઞાનના ધણી હતા કે નહીં, તો એમને તો લોકાલોકનું બધું એક જ સમયમાં ઝલકે છે ને, તો એમને તો ઓલરેડી જે 1 કરોડ સાગર પછી થવાનું છે આજે ફર્સ્ટ તીર્થંકર છે અને આજે 24મા તીર્થંકર અસંખ્યાત વર્ષો પછી થવાના છે, પણ એમના જ્ઞાનમાં તો દેખાય છે. તો એમણે તો કીધું કે હા, મહાવીર ભગવાનનો જીવ છે એ મહાવીર ભગવાન થશે, મરીચીનો જીવ. ખ્યાલ આવે છે ને? તો મરીચીના જીવને શું રિએક્શન આવવું જોઈએ? હા, આપણે હોય તો શું રિએક્શન આવે કે વી ગેટ વેરી હેપી, અરે વાહ હું તીર્થંકર થવાનો છું, વાહ વાહ વાહ. ખ્યાલ આવે છે કે નહીં? પણ વિચાર કરો, એમના બધા જ સંત, આદિનાથ ભગવાનના બધા સંત અને આદિનાથ ભગવાનના બધા જ ગ્રાન્ડ સંત બધા જ મોક્ષે જવાના છે, એક્સેપ્ટ વન. ભલે તીર્થંકર નથી થવાના, પણ બધા જ ભગવાન તો થવાના છે કે નહીં? જ્યારે કે આ મારીચી કુમારને હજી અસંખ્યાત વર્ષોનું જીવન બાકી છે, અસંખ્યાત ભવ બાકી છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એક જીવ ત્રસ એટલે કે ટુ સેન્સ, થ્રી સેન્સ, ફોર સેન્સ, ફાઈવ સેન્સ, એટલામાં ફક્ત 2000 સાગર સુધી જઈ શકે એવો એક રૂલ છે. મેક્સિમમ 2000 સાગર, એટલા ટાઈમ માટે જ જીવ એકેન્દ્રિયથી બહાર રહી શકે, એટલે 2 થી 5 સેન્સ સુધી. એટલો ટાઈમ પૂરો થઈ જાય એટલે ડેફિનેટલી જીવે પાછું એકેન્દ્રિયમાં આવી જ જવું પડે. એટલે એનો મતલબ શું થયો ખબર છે? જ્યારે આદિનાથ ભગવાને એમ કીધું કે આ જીવ 24મો તીર્થંકર થશે, દેટ મીન્સ કે એને હજી બહુ બધા ભવ બાકી છે. આ સમજાયું કે નહીં? એટલે એકચ્યુઅલી તો એ મરીચીના જીવ પર કલંક છે કે 24મો તીર્થંકર એ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એવું એને ફીલ થયું. તો એણે શું કર્યું? અરે આઈ ડોન્ટ ટ્રસ્ટ આદિનાથ ભગવાનની કેવલતા, એમ કરીને એણે વિરોધ કર્યો. શું વિરોધ કર્યો? કે આઈ ડોન્ટ ટ્રસ્ટ આ કેવલ જ્ઞાન, હું તો જો હું મારા બળથી હું સેકન્ડ તીર્થંકર થઈને બતાવીશ, એમ કરીને સમોશરણ છોડીને વયો ગયો. સમોશરણ છોડીને વયો ગયો અને એણે બીજા અનેક રિલિજનની સ્થાપના કરી, 363 જુદા જુદા રિલિજનની સ્થાપના કરી. થોડોક વખત આ કરે, એના ડિસાઇપલ્સ બનાવે, પછી પોતે ચેન્જ કરના કે બીજો કંઈક રિલિજન સ્થાપના કરે, ડિસાઇપલ્સ બનાવે, ચેન્જ કરના કે, એમ કરી કરીને 363 જુદા જુદા રિલિજનની સ્થાપના કરી. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આટલો બધો વિરોધ કર્યો અને એણે જુદા જુદા મતની સ્થાપના કરી, પણ એના જો એની માન્યતા મિથ્યા છે, એની માન્યતા સાવ ખોટી છે, પણ એણે આ જુદા જુદા મતોમાં પણ ખોટા તપ કર્યા, અનેક ઉપવાસ આદિ કર્યા, અનેક લોકોને દાન આદિ આપ્યું અને ઘણા બધા લોકોને એણે જુદી જુદી રીતે મદદ કરી, આ શુભ ભાવના ફળમાં એ ત્યાંથી મરીને 5મા સ્વર્ગમાં દેવ થયા. જો દેર ઇઝ અ હિડન મેસેજ હિયર ફોર ઓલ ઓફ અસ, બહુ ધ્યાનથી સાંભળજો. સ્વર્ગનો ભવ મળવો ઇઝ એકચ્યુઅલી વેરી ઇઝી. સ્વર્ગના ભવ મળવા ઇઝ વેરી ઇઝી. તમે ગમે તે સિચ્યુએશનમાં હોય ને, વ્રત ઉપવાસ કરો, શુભ ભાવ કરો, લોકોને મદદ કરો, એવા પરિણામ કરો કે ભાઈ દુનિયામાં બધા જ લોકો રોગ રહિત થઈ જાય. આપણા જૈન ધર્મ પ્રમાણે અથવા કર્મની થિયરી એવી છે કે પુણ્ય બાંધવા છે ને બહુ ફ્રી ફોકટના છે. પુણ્ય બાંધવા કેવા છે? ફ્રી ફોકટના. તમારે કોઈને એક રૂપિયો આપવો ના પડે, તમે ખાલી એવા ભાવ કરો કે અરે દુનિયામાં બધા જ આમ થઈ જાય, પણ સાચા ભાવ, ખાલી ખોટે ખોટા નહીં, સાચી રીતે એમ ભાવ કરો કે ભાઈ દુનિયામાં બધી ગરીબી દૂર થઈ જાય, તો કોઈને એક રૂપિયો આપવા વગર પણ તમારું પુણ્ય બંધાય છે. જો ખોટા ભાવ કર્યા હોય કે ભાઈ મને પુણ્ય બંધાશે ને હું સ્વર્ગમાં જઈશ, એ ઇન્ટેન્શનથી તમે કરો તો પાપ જ બંધાશે, એમ નહીં. સાચે સાચા તમારા હૃદયમાં હોય કે આજે કોરોના છે ને બધેથી વયું જાય, કોઈને તકલીફ ન પડે, કોઈને ખાવા પીવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય, બધાની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે, એવું જે જીવને વિચાર આવે છે એને ઓટોમેટિકલી પુણ્ય બંધાય. બસ એવી જ રીતે આ મરીચીએ આટલો બધો જૈન ધર્મનો વિરોધ કર્યો, પણ તો પણ એના ભાવ સારા હતા એટલે પાંચમા સ્વર્ગમાં એણે જે કુતપ કર્યા ને, કુતપ કર્યા તો એમાં એણે ઘણા શુભ ભાવ કર્યા, તો પાંચમા સ્વર્ગમાં દેવ થયા. બોલો, આપણા શાસ્ત્રમાં આવે છે કે નહીં કે જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ હોય એ નવમી ગ્રહવેગ સુધી ઉત્પન્ન થાય છે, અને જે સમ્યક દ્રષ્ટિ વ્રતિ શ્રાવક પણ હોય તો સોળમા સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય છે. કેમ કે ઓલા જે મુનિરાજ છે ભલે દ્રવ્યલિંગી છે, પણ એણે તપ ઘોર કર્યું છે, અને ઘોર તપ કર્યું હોવાથી શુભ ભાવ ઘણા થાય છે અને એને સ્વર્ગ ગતિ મળી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? બસ એવી જ રીતે આ મરીચી કુમારને પણ પાંચમા સ્વર્ગમાં એનો જન્મ થયો. હવે જોજો, હવે આપણે ડિટેલમાં નથી જતા, પણ એ મરીચી કુમારે કેટલા ભાવ કર્યા જો, એણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? પહેલા ઓલા ભીલના ભાવમાં, આદિવાસીના ભાવમાં એણે મુનિરાજ પાસે એક વ્રત લીધું, ફક્ત એક, કે હવેથી હું માંસ નહીં ખાઉં, અને એ શુભ ભાવમાં એની પ્રગતિ થઈ, એનું પ્રોગ્રેશન થયું ને, કે ત્યાંથી સ્વર્ગમાં ગયો, સ્વર્ગથી ચક્રવર્તીનો રાજકુમાર થયો. હી હેડ એન ઓપોર્ચ્યુનિટી કે ત્યાં જ પોતાનું કલ્યાણ કરી નાખત. ખ્યાલ આવે છે ને? જો દ્રવ્યાન યોગનો અને કર્ણાન યોગનો એંગલ જુદો છે, ત્યાં આપણે કહીએ કે બધી પર્યાય ક્રમબદ્ધ છે અને કોઈનું એક પર્યાય પણ આગળથી પાછળ થઈ શકતી નથી, બરાબર? પણ દેટ ઇઝ અ રિટ્રોસ્પેક્ટિવ વ્યૂ, એ તો આગળ પાછળ થઈ શકતી નથી, ઇટ્સ અ જનરલ સિદ્ધાંત. પણ અત્યારના આપણે આપણી જે પર્યાયમાં છીએ ત્યારે તો આપણે પુરુષાર્થ કરવાનો ખરો કે નહીં? તો એ એંગલથી જુઓ તો એ મરીચી કુમારનો જીવ એ ભાવમાં કેટલો પુરુષાર્થ કરી શક્યો હોત, સાચો પુરુષાર્થ, પણ એણે ન કર્યો. તો હવે એણે શું કર્યું? એની દેવગતિ તો મળી ગઈ ટેમ્પરરીલી, પણ ઇવેન્ચ્યુઅલી ત્યાંથી એ હવે એનું ડિક્રીઝ રિડક્શન થઈને તિર્યંશમાં જવાના છે. ત્યાંથી શું થયું એને? કે મરીચીના જીવે ત્યાંથી પાંચમા સ્વર્ગમાં દેવ, પાંચમા સ્વર્ગમાં દેવ, પછી ત્યાંથી પાછો બ્રાહ્મણનો એક પ્રિય મિત્ર કરીને પુત્ર થયો, ત્યાંથી પાછો પહેલા સ્વર્ગમાં દેવ, પછી ત્યાંથી પુષ્પ મિત્ર કરીને પાછો બ્રાહ્મણનો કુમાર, ત્યાંથી બીજા સ્વર્ગમાં દેવ, પછી ત્યાંથી અગ્નિસહ કરીને પાછો બ્રાહ્મણનો કુમાર, પછી ત્યાંથી ત્રીજા સ્વર્ગમાં દેવ, પછી ત્યાંથી અગ્નિમિત્ર કરીને પાછો બ્રાહ્મણનો કુમાર, પછી ત્યાંથી ચોથા સ્વર્ગમાં દેવ, પછી ત્યાંથી ભારદ્વાજ કરીને પાછો બ્રાહ્મણનો પુત્ર, પછી ત્યાંથી પાછો ચોથા સ્વર્ગમાં દેવ. જો આટલા બધા ભવો એણે કર્યા અને એના એ ભવોમાં આટલા બધા ભવોમાં પણ એણે પોતાનું કલ્યાણ કર્યું નહીં, કેટલા ભવ થયા? મારીચી પછી પાંચમો સ્વર્ગ, પછી એક બ્રાહ્મણ પહેલું સ્વર્ગ, બીજો બ્રાહ્મણ ત્રીજું સ્વર્ગ, પાછો બ્રાહ્મણ ચોથું સ્વર્ગ, પાછો બ્રાહ્મણ પાછું ચોથું સ્વર્ગ અને પાછો બ્રાહ્મણ, 10 ભવ કર્યા મારીચીના ભવ પછી. અને દરેક ભવમાં એણે કુતપ જ કર્યા, એટલે મનુષ્ય દેવ મનુષ્ય દેવ મનુષ્ય દેવ થયા કર્યો, પણ ઇવેન્ચ્યુઅલી એનો ટાઈમ પતી ગયો. ખ્યાલ આવે છે કે નહીં? ઇવેન્ચ્યુઅલી જે એણે ચોથા સ્વર્ગનો ભવ થયો ત્યાં એના ખોટા પરિણામ થયા, અને એ પરિણામના ફળમાં ત્યાંથી એકેન્દ્રીય પર્યાયમાં ગયો. ખ્યાલ આવે છે કે નહીં? જો દરેક ભાવમાં ઇમેજિન તો કરો, આ જે દેવગતિના ભવ હોય ને બહુ લાંબા બહુ મોટા મોટા હોય, સાગરોપમના એટલે અસંખ્યાત અસંખ્યાત વર્ષના, અને એના પછી મનુષ્યનો ભવ મળે એ તો અલ્પ આયુનો હોય, અમુક હંડ્રેડ કે થાઉઝન્ડ યર્સના, વધારે ન હોય, એનાથી લાખો વર્ષોનો હોય, એનાથી વધારે ન હોય, અને ઓલા તો અસંખ્યાત વર્ષોના. એટલે બેઝિકલી અસંખ્યાત વર્ષો એને ભોગ ભોગવ્યા, પછી ત્યાંથી મનુષ્ય પર્યાયમાં આવ્યો, પછી પાછા ખોટા તપ કર્યા ઓલા કુધર્મના માર્ગમાં જઈને. મિથ્યા દ્રષ્ટિના સંસ્કાર તો એને મરી ચીધી હતા જ, એ સંસ્કારને કારણે કુતપ કર્યા, વળી પાછો દેવગતિમાં જઈને ભોગ ભોગવ્યો. ખ્યાલ આવે છે ને? એટલે કોના જેવું કહેવાય ખબર છે? કે પેલી કીડી હોય ને, એ કીડી આમ ઉપર ચડવાની ટ્રાય કરે, ઉપર ચડવાની ટ્રાય કરે અને પછી ત્યાંથી પડે, પાછી વળી પાછી ઉપર ચડવાની ટ્રાય કરે અને પછી પડે. કમસે કમ એ કીડી બહાર નીકળવાની તો ટ્રાય કરે છે. આ મરીચીનો જીવ તો એ દેવગતિમાં બસ ભોગ ભોગવ્યા કરે અને પછી મનુષ્યમાં આવે, મનુષ્યમાં જઈને પાછો દેવગતિમાં જવાની ઈચ્છા કરે, એટલે પાછો ભોગ ભોગવવા માટે. ખ્યાલ આવે છે? આમ કરતા કરતા એણે અનેક ભવ વેડફી નાખ્યા. મનુષ્ય અને દેવગતિના ભવ મળવા તો બહુ જ ઈઝી છે. તમને ખબર છે, તમે નિગોદ સાંભળ્યું હશે ને, જે તિર્યંશમાં હોય, જેમાં એક શરીરમાં અનંતાનંત જીવો હોય, એને કાઢી નાખો, એને કાઢી નાખો તો એના પછી દેવગતિના જીવ સૌથી વધારે છે. ખ્યાલ આવ્યો કે તિર્યંશને કાઢી નાખો, નિગોદને નહીં, આખા તિર્યંશને જ કાઢી નાખો તો દેવગતિના જીવ સૌથી વધારે, એના પછી નરક ગતિના અને પછી મનુષ્ય ગતિના. એટલે નરક ગતિના જીવ થવા કરતા દેવગતિમાં સ્વર્ગમાં જવું ઈઝી છે. એક એક મનુષ્યને કાઉન્ટ કરીએ ને તો એક એક મનુષ્ય કરતા અસંખ્યાત ગણા નારકીના જીવો છે, અને એક એક નારકીના જીવ કરતા અસંખ્યાત ગણા દેવગતિના જીવો છે. એટલે ઓન એન એવરેજ જીવ અસંખ્યાત જીવ પુણ્ય ભાવથી મરીને સ્વર્ગમાં જાય છે, અને એમાંથી એકાદ જીવ નરકમાં જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવરેજ ખ્યાલ આવે કે નહીં? અને પણ એમાંથી મનુષ્ય ભાવ મળવો અત્યંત દુર્લભ છે, કેમ કે મનુષ્ય ભાવના પરિણામ, એનું આયુષ્ય, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા જ અત્યંત દુર્લભ છે. એવું હોવા છતાં આ મરીચીના જીવને તો આટલી બધી વાર, ચાર ચાર પાંચ પાંચ વાર મનુષ્યનો ભાવ મળ્યો, અને એમાં પણ બધા સુયોગ્ય એને નિમિત્તો એ મળ્યા, પણ તોય એણે એનું કલ્યાણ કર્યું નહીં, અને છેવટે એકેન્દ્રિયના ભાવમાં એ ચાલ્યો ગયો. અને એકવાર એકેન્દ્રિયના ભાવમાં ચાલ્યો ગયો તો હવે તો અસંખ્યાતા ભાવ ક્ષણે ક્ષણે, એમ કહો ને, નિગોદમાં જાય તો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, દુઃખોનો કોઈ પાર નથી. એકવાર નિગોદ, એકવાર નરકમાં જાય ને તો નરકમાં તો કોઈ બીજા નારકી આવે, એની સાથે લડાઈ કરે, હાથ પગ કાપી નાખે, ખ્યાલ આવે છે ને, અને એને મરણ જેવું દુઃખ થાય છે. પણ તો પણ એને થતા 5-10 મિનિટ તો લાગે કે નહીં, કલાકો તો લાગે કે નહીં, જયારે અહીંયા તો એક શ્વાસમાં જ, નિગોદમાં એક શ્વાસમાં જ અસંગ 18 વાર જન્મ મરણ જન્મ મરણ, ખ્યાલ આવે છે કે નહીં? અને આવા જન્મ મરણ કરતા કરતા એ મહાવીર ભગવાનના જીવે ઘણો લાંબો કાળ કાઢ્યો. એ કાળને કહી શકાય એવું નથી, અસંખ્યા એટલે સાગરોપમમાં કાળ કાઢ્યો. એમ કરતા કરતા હવે જો એકવાર ત્યાંથી એ જીવ નીકળો, અને ક્યાં ગયો? હવે આપણે તો ક્યાંથી સાંભળી છે સ્ટોરી? આપણે તો સિંહના ભાવથી સ્ટોરી સાંભળી હશે ને, હવે એની પહેલાના ભાવોની વાત કરું છું. જો સિંહના ભાવની પહેલા ક્યાં ગયો એ જીવ? એ નરક નિગોદમાંથી નીકળો અને રાજગૃહી નગરીમાં સ્થવીર નામનો એક બ્રાહ્મણ થયો. કેવો? સ્થવીર. રાજગૃહી નગરીમાં જ મહાવીર ભગવાનની પહેલી દિવ્ય ધ્વનિ થવાની છે કે નહીં પાછળથી? એટલે એ જાતના એમના કઈ ઋણાનુબંધ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? કે જ્યાં એમની દિવ્ય ધ્વનિ કરવાની છે ત્યાં જ એ જીવ નિગોદમાંથી બહાર નીકળીને ગયો. એ ભાવમાં એ જીવે સૌથી પહેલી વાર જરાક ધર્મના સંસ્કાર નાખ્યા. હજી સમ્યક દ્રષ્ટિ નથી થયો, પણ એણે એક થોડાક ધર્મના સંસ્કાર નાખ્યા અને ત્યાંથી એ શુભ ભાવના ફળથી ત્યાંથી મરીને પાંચમા સ્વર્ગમાં એ દેવ થયો. એ પાંચમા સ્વર્ગમાં દેવ થયો એ ત્યાં પણ એને અસંખ્યાત વર્ષ માટે ભોગ ભોગવ્યા અને ત્યાંથી પછી એ આ રાજગૃહ નગરીમાં જ ફરીથી એક વિશ્વનંદી નામનો રાજકુમાર થયો. જો હવે આ સ્ટોરી સાંભળવા લાયક છે, રાજગૃહ નગરીમાં જ્યાં મહાવીર ભગવાનની સૌથી પહેલી વાર દિવ્ય ધ્વનિ થવાની છે, એકવાર મહાવીર થશે પછી ખ્યાલ આવે ને, અને એ જ ભવ એ જ નગરીમાં આ વિશ્વનંદી નામના રાજકુમારને એટલે કે મહાવીર ભગવાનના જીવને સૌથી પહેલી વાર સમ્યક દર્શન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણને આપણે તો શું સાંભળ્યું છે કે સિંહના ભવમાં સમ્યક દર્શન થયું, વાત સાચી છે, પણ એની પહેલા વિશ્વનંદીના ભવમાં સમ્યક દર્શન થયું અને પડી ગયું અને વળી ત્યાંથી એ નરકમાં ચાલ્યા ગયા અને પછી પાછા સિંહ થઈને ફરીથી એમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું. તો જો આ વિશ્વનંદીની સ્ટોરી આપણે સાંભળીએ તો એ વિશ્વનંદી રાજકુમાર ક્યાંથી આવ્યા છે? પાંચમા સ્વર્ગમાંથી ચઢીને આવ્યા. હવે જો એમની ફેમિલી સ્ટોરી જરા જોઈ લઈએ. વિશ્વનંદી નામના જે રાજકુમાર એટલે મહાવીર ભગવાનનો જીવ, એના ફાધર, એનું નામ છે વિશ્વભૂતિ. થોડા રાઇમિંગ વર્ડ છે ને, વિશ્વનંદી વિશ્વભૂતિ, બરાબર. હવે વિશ્વભૂતિના બ્રધર એનું નામ છે વિશાખભૂતિ. વિશ્વભૂતિ અને વિશાખભૂતિ અને એમના બે સન વિશ્વનંદી અને વિશાખનંદી, જેવા ફાધરના નામ એવા સનના નામ, અને ભાઈઓમાં પણ ભૂતિ ભૂતિ કોમન અને નીચે નંદી નંદી કોમન. ફરીથી વિશ્વનંદી વિશાખનંદી. વિશ્વનંદીનો સન, સોરી ઉલટું, વિશ્વભૂતિ અને એના બ્રધર વિશાખભૂતિ, અને વિશ્વભૂતિનો સન વિશ્વનંદી, વિશાખભૂતિનો સન વિશાખનંદી, બરાબર. મહાવીર ભગવાનનો જીવ કોણ છે? આ વિશ્વનંદીનો જીવ. એટલે સૌથી પહેલા એના ફાધર વિશ્વભૂતિ એ રાજા હતા ત્યાંના રાજગૃહી નગરીના. એક દિવસ શું થયું, એમણે પોતાના વાળમાં એક સફેદ વાળ જોયો, સફેદ વાળ જોયો અને એમને સંસારથી વૈરાગ્ય થઈ ગયું. તો સંસારથી વૈરાગ્ય થયું અને દિગંબર મુનિરાજ પાસે જઈને એમણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પોતાનું કલ્યાણ કરીને એમણે તો પોતાનું કલ્યાણ કરી લીધું. હવે એમણે શું કર્યું, એમણે પોતાના ભાઈ જે વિશાખભૂતિ હતા એને રાજા બનાવીને ગયા અને પોતાનો સન એ વિશ્વનંદી હતા એને યુવરાજ બનાવીને ગયા, બરાબર. જે રાજા હતા એ પોતાના ભાઈને રાજા બનાવીને ગયા દીક્ષા લઈને અને પોતાના સનને યુવરાજ બનાવ્યો. હવે શું થયું, આજે એના કાકા છે એ કાકાનો દીકરો એ થોડો સંસ્કારહીન હતો, એને એક વખત આ વિશ્વનંદીએ છે ને એટલે કે મહાવીર ભગવાનના જીવે એક બહુ સુંદર બગીચો બનાવ્યો હતો. બગીચો હોય ને ગાર્ડન, બહુ સુંદર, અને એમાં બહુ સુંદર ફ્લાવર્સ ને ઇટ વોઝ વેરી પ્રીટી. તો એક વખત એના બ્રધરને એ બગીચા ઉપર લોભ થઈ ગયો કે મારે આ જોઈએ જ છે. એટલે એણે એના ફાધર જે હવે રાજા છે એની પાસે એણે જીત કરી કે ના મને તો આ જોઈએ જ છે, તમે ગમે તે રીતે મને અપાવડાવો. હવે એના ફાધરે એટલે કે વિશાખભૂતિએ એના સનની જીદ માનવા માટે થઈને એણે ચીટિંગ કરી. ચીટિંગ શું કરી કે આ જે યુવરાજ છે ને મહાવીર ભગવાનનો જીવ વિશ્વનંદી એને કોઈ કંઈક બીજા રાજ્યમાં મોકલી દીધો કે જ્યાં ઓલાને પહેલા ફાઇટ કરીને તો જીતીને આવો. તો ઓલો તો નેચરલી કે હા ચલો આપણા રાજ્ય માટે ઇટ ઇઝ બેનિફિશિયલ એટલે ત્યાં જઈને ફાઇટ કરવા ગયો. ક્યાં ફાઇટ કરવા ગયો? કાશ્મીરમાં. અહીંયા ક્યાં છે? આપણે રાજગીરી નગરીમાં. હા, સો યુ કેન નાઉ જ્યોગ્રાફિકલી ઓલસો કોરિલેટ કે રાજગીરી નગરી ક્યાં છે? આપણે યુપીમાં કે બિહારમાં, એટલે ત્યાં આગળ, બરાબર. અને ગયો ફાઇટ કરવા કાશ્મીરમાં, બરાબર. ઓકે, હવે એ તો ફાઇટ કરીને જીતીને પાછા આવી ગયા. ઇન ધ મીન ટાઈમ આ રાજાએ શું કર્યું, એણે પોતાના સનને બગીચો આપી દીધો કે જ્યાં તું કબજો કરી લે. એટલે ઓલાએ કબજો કરી લીધો. હવે વેન ધેટ ગાય કેમ બેક એટલે મહાવીર ભગવાનના જીવ પાછા આવ્યા તો એણે જોયું, અરે મારો બગીચો તો આણે કબજો કરી લીધો છે. તો એ દેવમાં ફાઇટિંગ થઈ, યુદ્ધ થયું અને મહાવીર ભગવાનના જીવ સ્ટ્રોંગર એટલે એણે ઓલાને બહુ ઇઝીલી હરાવી દીધા. પછી હરાવી તો દીધા, પછી એને થયું કે હાય હાય, બસ એક બગીચા માટે થઈને અમે બે ભાઈઓએ લડાઈ કરી, હવે હું મારા કાકાને જઈને શું મોઢું બતાવીશ, એના કરતા તો હું જીનેશ્વરી દીક્ષા લઈ લઉં. એમ કરીને મહાવીર ભગવાનના જીવે એ વિશ્વનંદીના ભાવમાં જીનેશ્વરી દીક્ષા લઈ લીધી. ખ્યાલ આવ્યો કે નહીં? એ દીક્ષા લેવા પહેલા એમણે સંભૂત સ્વામી નામના મુનિરાજ પાસે ધર્મનો ઉપદેશ સાંભળ્યો. કોની પાસે? સંભૂત સ્વામી નામના મુનિરાજ પાસે. અને ધર્મનો ઉપદેશ સાંભળીને મહાવીર ભગવાનના જીવને તત્વનું સ્વરૂપ સમજાયું અને ત્યાં એમને સૌ પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ખ્યાલ આવે છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ પછી પોતે ભાવલિંગી મુનિ થઈને ઘોર તપ તપવા લાગ્યા, ઘોર તપ તપવા લાગ્યા. હવે ઇન પેરેલલ શું થયું? થોડા વખત પછી જે એના કાકા હતા, જે રાજા હતા, એ પણ દીક્ષા લઈને જતા રહ્યા, એટલે એનો જે કઝિન બ્રધર, એને રાજ્ય આપી દીધું. હવે કઝિન બ્રધર છે ને સાવ બાગા જેવો હતો, એને કઈ બહુ આવડતું નહોતું, એટલે આજુબાજુના રાજાઓ એને હરાવી દીધો ઇઝીલી અને એને પણ રસ્તામાં ભીખ માંગવા માટે છોડી દીધો. હવે એક વખત બંને એટલે કોણ? મહાવીર ભગવાનનો જીવ જે હવે મુનિરાજ થઈ ગયા છે અને એનો કઝિન બ્રધર જે હવે ભિખારી થઈ ગયો છે કેમકે એને બીજા રાજાએ હરાવી દીધો, તો બંને ભમતા ભમતા એક નગરમાં આવ્યા. હવે જે મહાવીર ભગવાનના જીવ છે એણે તો તપના બળને કારણે એમનું શરીર સાવ શિથિલ થઈ ગયું. ઘણા એમણે મહિના મહિનાના ઉપવાસ કરે અને ખૂબ તપ તપ્યું. ખ્યાલ આવે છે કે નહીં? અને એને કારણે એમનું શરીર બહુ નબળું થઈ ગયું. અને ઓલો જીવ એણે તો સાવ એણે રખડી ખાધું, પછી પ્રોસ્ટિટ્યૂટને ત્યાં એવી રીતના એ બધે ફસાઈ ગયો. બરાબર? હવે એક દિવસ શું થયું કે મહાવીર ભગવાનના જીવ રસ્તે ચાલતા હતા અને શરીર સાવ દુર્બળ, તો એક ગાય આવીને એને માથું આમ મારીને એમને પાડી દીધા. એટલે મુનિરાજ દુર્બળતાને કારણે ત્યાં પડી ગયા. અને કોઇન્સિડેન્ટલી એનો કઝિન બ્રધર ત્યાં જ હતો આજુબાજુ, તો એણે જોયું અને જોતાની સાથે જ એને પહેલાનો લો વેરભાવ આવ્યો, તો એ વેરભાવને કારણે એને મુનિરાજની બહુ મજાક ઉડાવી, બહુ મજાક ઉડાવી. ખ્યાલ આવે છે ને? અને એ મુનિરાજને પણ એને જોતા એ જૂના સંસ્કારો યાદ આવી ગયા, તો એણે મજાક તો ઉડાવી અને એમનું શરીર તો બહુ દુર્બળ, એટલે એમને અંદરથી ખૂબ ક્રોધ આવ્યો અને એમને થયું કે જો મારું તપનું બળ સાચું હોય તો ફ્યુચરમાં એવી સિચ્યુએશન બને કે જ્યાં હું આનો બદલો લઉં અને હું એને મારી નાખું. ખ્યાલ? એવા મુનિરાજને ભાવ થઈ ગયા. બોલો, આવા ભાવ થયા અને સમ્યક દર્શન કોઈ જીવનું ટકી રહે? મુનિરાજને એવા ક્રૂર ભાવ થયા કે એમનું ત્યાં સમ્યક દર્શન પડી ગયું. પણ એમનું જે તપ એણે તપ્યું હતું ને, એ તપના પ્રભાવમાં એમણે જે નારાયણ પદ હોય ને, તમે સાંભળ્યું હશે ને, કૃષ્ણ, બલરામ અને જરાસંઘ, અથવા તો રામ, લક્ષ્મણ ને રાવણ, ધીસ ઇઝ અ પેર ઓફ થ્રી, જેને આપણી ધાર્મિક ભાષામાં નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર એમ કહેવાય. આ જે યુદ્ધ થયા ને મહાભારત અને રામાયણના, દે આર નોટ અનકોમન. એવરી સો ઓફ્ટન જ્યારે આ ત્રણનો જન્મ થાય ત્યારે આવા યુદ્ધ થાય છે. તો કૃષ્ણ વોઝ નાઇન્થ વાસુદેવ અને લક્ષ્મણ વોઝ એઇથ વાસુદેવ. દેર આર ટોટલ નવ વાસુદેવ થાય આખા ચોથા કાળમાં. તો એવી રીતના આ એઇથ અને નાઇન્થ છે, દે આર લાસ્ટ ટુ, એટલે આપણે એમની સ્ટોરીઝ બહુ યાદ ખબર હોય આજુબાજુના લોકોને. ખ્યાલ આવે છે કે નહીં? પણ એની પહેલા આ મહાવીર ભગવાનના જીવે આ જ ભરત ક્ષેત્રમાં પાંચમા વાસુદેવ, જેનું નામ હતું ત્રિપૃષ્ઠ નારાયણ, એના ભાવનું આયુષ્ય બાંધ્યું. એટલે વિશ્વનંદીનો જીવ એ ત્યાંથી મરીને ક્યાં ગયા? કે ત્યાંથી મરીને દસમા સ્વર્ગમાં દેવ થયા. મરીને એટલે એમનું આયુષ્ય પૂરું થઈ ગયું ને, ત્યાં પેલા ગાયે મુનિરાજને સિંગડું માર્યું ત્યાં એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાંથી મરીને દસમા સ્વર્ગમાં દેવ થયા. દસમા સ્વરૂપમાંથી આવીને મહાવીર ભગવાનના જીવ એ ત્રિપૃષ્ઠ નારાયણ થયા. ત્રિપૃષ્ઠ નારાયણ અને એમની સામે અશ્વગ્રીવ કરીને જે ઓલો એનો કઝિન બ્રધર હતો ને વિશાખનંદી, એ અશ્વગ્રીવ નામનો જીવ થયો. એ પણ પ્રભાવશાળી રાજા થયો. પાછળથી એ વિશાખ ભૂતિએ પણ દીક્ષા લઈ લીધી વિશાખનંદીએ, અને દીક્ષા લઈને તપ કર્યું એટલે એને પણ આવી રીતના સારો ભાવ મળ્યો. તો એને અશ્વગ્રીવ રાજા થયા અને ત્રિપૃષ્ઠ નારાયણ બંને ત્રણ ખંડના ધણી. ખ્યાલ આવે છે કે નહીં? રામ લક્ષ્મણની જેવી એમની પણ વિભૂતિ, લાખો હાથી ઘોડા, 16,000 રાણીઓ અને ત્રણ ખંડના અધિપતિ, અને આપસમાં બે લડાઈ કરી અને એમાં વિશ્વ મહાવીર ભગવાનના જીવે ઓલા જીવને મારી નાખ્યા. પણ હવે જે આવા ભાવોમાં પડે છે અને જે આ ત્રણ ખંડની લક્ષ્મીમાં એનું મૃત્યુ થાય છે, તો અતિ આરંભ અને પરિગ્રહને કારણે એ મહાવીર ભગવાનનો જીવ ત્યાંથી મરીને સાતમી નરકમાં નારકી થયો. ખ્યાલ આવે છે કે નહીં? એટલા લોભમાં, એટલા ભોગ ભોગવવાના પરિણામમાં. જો ધ્યાન રાખજો, આપણી પાસે પુણ્યના ઉદયથી ઘણા લક્ષ્મી પૈસા ને બધું આવી ગયું હોય કે નહીં વ્યવસ્થિત? હવે જો આપણે એને ભોગવવામાં જ રહી જઈએ ને તો એને કારણે જીવને નરક મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને જે એ પૈસા આદિનો સદઉપયોગ કરે છે, દાન આદિ કરે છે અને પોતાની મમતા ઓછી કરે છે, એને સ્વર્ગ આદિ મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પુણ્ય કેવી રીતના બંધાય? જો પૈસા, ધન, લક્ષ્મીનો સદઉપયોગ કરો, આપણો નોલેજનો સદઉપયોગ કરો, તો એવો પુણ્ય બંધાય. જો એનો દુરુપયોગ કરીએ, એ પૈસાને ખાલી આપણે જ એન્જોય કરવામાં રહી જઈએ, તો આપણે નરકનું આયુષ્ય બંધાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કે મહાવીર ભગવાનના જીવને એ ત્રિપૃષ્ઠ નારાયણના ભાવમાં મૃત્યુ પામીને અતિ આરંભ અને પરિગ્રહને કારણે સાતમી નરકનું આયુષ્ય હોય. સાતમી નરકમાં 33 સાગરો પમ સુધી મારકાટ મારકાટ, એકબીજાને લડાઈ ઝઘડા. ખ્યાલ આવે છે કે નહીં? અને એવા જ પરિણામમાં એ જીવ દુઃખી થઈને ત્યાંથી નીકળીને સિંહનો ભાવ થયો. એ સિંહના ભાવમાં પાછા દુષ્ટ પરિણામ કરીને, સિંહના પરિણામ તો ક્રૂર હોય ને, બીજાને ખાવાના, મારવાના આદિ, તો ત્યાંથી મરીને પાછો પહેલી નરકમાં નારકી થયો. અને પહેલી નરકમાં નારકીથી પાછો નીકળીને વળી પાછો સિંહનો ભાવ થયો સેકન્ડ ટાઈમ. ખ્યાલ આવે છે કે નહીં? અને આ સેકન્ડ ટાઈમ જે સિંહનો ભાવ થયો, ત્યારથી હવેની સ્ટોરી આપણને બધાને ખ્યાલ છે. હવે આ બીજા સિંહના ભાવમાં મહાવીર ભગવાનના જીવને સૌથી સેકન્ડ ટાઈમ, પહેલું સમ્યક દર્શન તો વયું ગયું ને, એટલે પાછું એમને હવે સમ્યક દર્શન હશે. ખ્યાલ આવે? હવેની સ્ટોરી તો આપણને ખ્યાલ છે કે સિંહના ભાવમાં મહાવીર ભગવાનના જીવ હતા. અત્યંત ક્રૂર પરિણામ, વળી પાછા બધા હરણોને મારી નાખો, ખાઓ, અને હું રાજા એવો અહંકાર. ખ્યાલ આવે છે કે નહીં? અને એવા પરિણામમાં એકવાર એમણે એક હરણનો શિકાર કર્યો, માંસ ખાઈ રહ્યા છે, અને એવામાં શું બન્યું કે બે મુનિરાજ આકાશ માર્ગથી નીચે આવ્યા. એને જોઈને સિંહ વિચારવો પડી ગયો કે હું જ્યાં હોઉં, હું જંગલનો રાજા, હું જ્યાં હોઉં તો મને તો જોઈને બધા જીવો ભાગી જાય છે, અને આ કોણ છે જે મને જોઈને મારી સામે આવે છે? અને પાછી એમની મુખમુદ્રા તો જો કેવી શાંત શાંત પરિણામ વાળી મુખમુદ્રા. એમના મોઢા પર તેજ તો જુઓ, એ બે મુનિરાજના મોઢા પર તેજ તો જુઓ. આ કોણ મહાત્મા છે? એમ કરીને એ સિંહનો જીવ વિચારમાં પડી ગયો. એ કોણ હતા બે મહાત્મા? કયા મુનિરાજ હતા? સંજય અને વિજય મુનિરાજ હતો ને? ના, અમિત કીર્તિ મુનિરાજ. અમિત કીર્તિ મુનિરાજ અને અમિત પ્રભ નામના બે મુનિરાજ, એ ક્યાંથી આવ્યા હતા? એ વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનના સમોશરણમાં એમણે સાંભળ્યું. એવી ચર્ચા નીકળી હશે કે ભાઈ આ ભરત ક્ષેત્રમાં 24માં તીર્થંકર કોણ થવાના છે, કે ભાઈ પેલો જંગલમાં સિંહનો જીવ છે એ 24માં તીર્થંકર થવાના છે. એટલે અમિત કીર્તિ અને અમિત પ્રભ બે નામના મુનિરાજ આકાશ માર્ગથી આવ્યા અને એમણે એમને ઉપદેશ આપ્યો કે હે સિંહ, અરે તું તો પરમાત્મા છે ને, તું તો આજ ભરત ક્ષેત્રમાં 24મો તીર્થંકર મહાવીર થવાના છો ને, તમને આવી ક્રૂરતા શોભતી નથી ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના પૂજ્ય ગુરુદેવશ્રી આપણને ઉપદેશ આપે છે ને વારંવાર કે હે ભાઈ, તમે તો ભગવાન છો ને, તમારામાં તો ભગવાન થવાની લાયકાત છે ને, આ ભોગોમાં તમે ડૂબી રહ્યા છો એ આપણને શોભતું નથી. એક ઓલું એમના એમના જીવનમાં એનો ફ્રેન્ડ હતો ને, ઓલો સુંદરજી રૂપા, એનો એક્ઝામ્પલ આપીને કે ને, ઓલો નાકમાંથી આમ ગુંગો કાઢીને જે ખાતો હતો એનો સ્કૂલનો ફ્રેન્ડ, એને એના એને માઇન્ડમાં રાખીને એક્ઝામ્પલ શું આપે છે, અરે સિદ્ધાંત શું સમજાવે છે ગુરુદેવશ્રી, કે ભાઈ જે આ રાગ દ્વેષના ભાવ જીવ નિરંતર કર્યા કરે છે, આ ખાવા પીવાના ભાવ, આ પૈસા કમાવાના ભાવ જીવ નિરંતર કર્યા કરે છે, એ જાણે નાકમાંથી ગુંગો કાઢીને ખાવા જેવું ખરાબ પરિણામ છે. ખ્યાલ આવે છે ને? અને આ આત્મા, આ જીવ જેનામાં ભગવાન થવાની લાયકાત છે, અરે ભગવાન છે વર્તમાનમાં સ્વરૂપથી, અને એ આવા પરિણામ કરે એ શોભતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતના એ બે મુનિરાજે એ સિંહના જીવને ઉપદેશ શું આપ્યો કે ભાઈ તું આવા ક્રૂરતાના પરિણામ કરે એ તને શોભતું નથી, તું તો ભગવાન છો ને, તું તો આત્મા છો ને, તારું સ્વરૂપ તો આ બધા પુદ્ગલ અજીવ તત્વો આદિથી ભિન્ન છે ને, આ રાગ દ્વેષ રૂપ આશ્રવ બંધના જે પરિણામ છે એ તારા નથી, એ તો તારી એક સમયની પર્યાય છે, તું તો તારા આત્માની અંદર જો, તારા ત્રિકાળી સ્વરૂપને નિહાર. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો, મને મને વાત તો કહો કે એક સિંહનો જીવ એને મનુષ્યની ભાષા કેટલી સમજાઈ હશે? મુનિરાજની મુખ મુદ્રા જોઈને એના પરિણામ મંદ થયા અને વિચારમાં પડી ગયો. એમનું તેજ જોઈને એને અંદરથી ભાવ થયા કે ઓહો, આવું તેજ તો મારે પણ પ્રગટ કરવું છે. અને એ કયા વસ્તુને જોઈ રહ્યા હશે? એમની નાસાગ્ર દ્રષ્ટિ જોઈ હશે મુનિરાજની, અને આ સિંહના જીવને અંદરથી ભાવ થયો હશે કે અરે મારે પણ મારા આત્મામાં જોવા લાયક છે. ખ્યાલ આવે છે? અને મુનિરાજે તો એમણે ઉપદેશ આપ્યો, સિંહે શું સાંભળ્યું કે ન સાંભળ્યું ખબર નથી આપણને, પણ એ એવો પોતાના આત્માના વિચારમાં અંદર ઉતરી ગયો કે વિચાર તત્વ વિચાર કરતા કરતા એની એકે સાત તત્વના નામ ખબર નથી, હું જીવ છું, આ અરિયંત ભગવાન છે, આ મુનિરાજ છે, આ સાચા શાસ્ત્ર કોને કહેવાય એને કંઈ ખબર નથી, પણ પોતાના આત્માના ઊંડા વિચાર કરતા કરતા હું જુદો અને આ મારા એક સમયના વિકારી પરિણામ જુદા છે, એમ કરીને અંદર ભેદ વિજ્ઞાન કરીને એણે જ્ઞાન અને રાગને જુદા પાડી દીધા અને પોતાના આત્માના અનુભવમાં એ જીવ ડૂબી ગયો. ખ્યાલ આવે? પોતાના શુદ્ધ શાંત શાંત રસનો અનુભવ કરીને એ મહાવીર ભગવાનનો જીવ સમ્યક દર્શનને ફરીથી પ્રાપ્ત કર્યું. પણ હવે એણે કેવું પ્રાપ્ત કર્યું કે હવે પ્રાપ્ત કર્યું તે એવું કર્યું કે હવે અપ્રતિહત ભાવે, એટલે કે હવે ઓલવેઝ ઇન્ક્રીઝિંગ પરિણામ કરતા 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 એ મહાવીર થવાના છે. હવે એમનું સમ્યક દર્શન છૂટશે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એ મહાવીર ભગવાને મુનિરાજના ચરણોમાં અનેક નમન અનેક વંદન કરીને વારંવાર એમનો ઉપકાર માનીને એણે જીવનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે હવેથી હું માંસ ભક્ષણ કરીશ નહીં. બોલો, જાણે એમ સમજો આપણા જીવનમાં આપણે નક્કી કરીએ કે ભાઈ હું ઘઉં, હું ભાત, હું દાળ, હું શાક એ બધું કાંઈ ખાઈશ નહીં, તો હવે ખાવાનું બચે શું આપણા જીવનમાં? ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે મુનિરાજનું ડાયટ શું હોય, સિંહનું ડાયટ શું હોય, એ બધા માંસ ખાવાનું જ એનું ડાયટ હોય અને એણે માંસ ભક્ષણનો ત્યાગ કરી દીધો. ખ્યાલ આવે છે ને? જેવી અંદરથી ભક્તિ ઉપડે ને ત્યારે આવા વિચાર ના આવે, ત્યારે તો જે નિર્ણય લીધો એ લીધો. ક્ષત્રિય કેવા હોય, એક ઝાટકે બે ઘા, ખ્યાલ આવે છે ને, બે ટુકડા, એવો એ સિંહે નિર્ણય લીધો કે હવેથી મારે માંસ ભક્ષણ નથી કર્યું, અને આખું જીવન મંદ પરિણામમાં, હવે શાંત પરિણામમાં એને ગાળ્યું, સૂકા પાંદડા ખાય અને નદીનું જે પાણી વહેતું હોય ને એ વહેતું પાણી પ્રાસુક કહેવાય, એ ગળેલા પાણી જેવું શુદ્ધ પાણી છે, એટલે એવું વહેતું પાણી જ પીએ, કોઈ જીવને ત્રાસ ન આપે, બધા સાથે હળી મળીને રહે, એક જગ્યાએ પડ્યો રહે, કેમકે બહુ હલનચલન કરે તો એને જોઈને બીજા જીવો ડરી જાય, એટલે બહુ હલનચલન પણ ન કરે, એક જગ્યાએ શાંતિથી પડ્યો રહે. એમ કરતા કરતા એ મહાવીર ભગવાનના જીવે સિંહના ભાવમાં એવા ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યા કે ત્યાંથી મરીને એ સૌથી ત્યાંથી મરીને પહેલા સ્વર્ગમાં, સૌધર્મ સ્વર્ગમાં સિંહ કેતુ નામનો દેવ થયો. હવેથી એ જીવના બહાર ભોગ ભોગવવાના પરિણામ નથી થતા, હવે તો એને અંદરની લક્ષ્મી એવી પ્રાપ્ત થઈ ગઈ છે કે એને નિરંતર પોતાના આત્મામાં જ રહેવાના ભાવ થાય છે. તો નિરંતર એ અકૃત્રિમ જિનાલયોના દર્શન આદિ કરવા જાય, જે વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર હોય ને એમના સમોશરણમાં ઉપદેશ આદિ સાંભળવા જાય, અથવા તો પોતાના જે બીજા ફ્રેન્ડ દેવ હોય ને એમની સાથે ધર્મ ચર્ચા કરે, એમ કરતા કરતા એણે દેવોના પણ લાંબા આયુષ્ય મંદ પરિણામમાં જ એણે કાઢ્યા. અને ત્યાં પહેલા સ્વર્ગમાંથી એ ત્યાંથી ચવીને હવે મહાવીર ભગવાનનો પૂર્વ નવમો ભવ કનકધ્વજ નામના રાજા થયા. એ કનકધ્વજ નામના રાજા વિદેહ ક્ષેત્રમાં થયા અને ત્યાં એમણે એક સુદર્શન, જે સુદર્શન પર્વત છે ને એના વન હોય ને એની યાત્રા કરવા ગયા, ત્યાં એમના દર્શન આદિ કર્યા અને એમને અદ્ભુત એ મુનિરાજના ત્યાં દર્શન થયા. મુનિરાજના દર્શન કરીને ત્યાં એમણે એમના ચરણોમાં નમસ્કાર કરીને ધર્મનો ઉપદેશ સાંભળ્યો અને ત્યાં એમને એવું વૈરાગ્ય થયું કે ત્યાં એમણે દીક્ષા લીધી. વળી પાછી મુનિ દીક્ષા લઈને એમણે ખૂબ તપ તપ્યું અને ત્યાંથી તપના પ્રભાવથી આયુષ્ય પૂર્ણ કરીને આઠમા સ્વર્ગમાં દેવ ગયા. જો હવે એમનું દેવો પણ એમની જે દેવ પર્યાય છે ને એ પણ આગળ આગળ વધતી જશે, પહેલા સ્વર્ગ સિંહનો ભાવ, પહેલા સ્વર્ગમાં દેવ, પછી કનકધ્વજ રાજા, પછી આઠમા સ્વર્ગમાં દેવ, પછી ત્યાંથી હરિશેણ નામના રાજા, હરિશેણ રાજા, પછી હરિશેણ રાજા, પછી દસમા સ્વર્ગમાં દેવ, દસમા સ્વર્ગમાં દેવથી લઈ પાછા મનુષ્યમાં આવ્યા તો પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. ચક્રવર્તીથી પાછી દીક્ષા લઈને એમણે ખૂબ તપથી પ્રાણ છોડ્યા તો બારમા સ્વર્ગમાં દેવ થયા. બારમા સ્વર્ગમાં દેવથી પછી એમણે આ ભરતભૂમિમાં જ પાછા નંદ રાજા કરીને એમણે ભવ લીધો, નંદ નામના રાજા થયા. આ નંદ નામના રાજાએ દીક્ષા લઈને 11 અંગ સુધી, આપણે આવે છે ને 12 અંગ એટલે 11 અંગ અને 14 પૂર્વ, તો એમણે 11 અંગ સુધીની વિદ્યા એમણે અર્જિત કરી, એટલું એમનું જ્ઞાન ખીલી ગયું. અને ત્યાં એમણે એવી ભાવના ભાવી કે આ વિશ્વના બધા જ જીવોનું કલ્યાણ થાય, આ વિશ્વમાં કોઈ જીવ દુઃખી ન રહે, બધા જીવ સુખી થાય અને બધા જીવ મોક્ષને પ્રાપ્ત થાય, એવી ભાવના ભાવતા ભાવતા એ નંદ રાજાએ 16 કારણ ભાવનાના ફળથી તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો. એ તીર્થંકર પ્રકૃતિનો બંધ કરી એ નંદ રાજાનું આયુષ્ય પૂર્ણ થતા એ ત્યાંથી 16મા સ્વર્ગમાં ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. અને 16મા સ્વર્ગમાં એમણે લાંબુ આયુષ્ય પૂર્ણ કરી, ઇન્દ્રપદમાં હતા એટલે અસંખ્યાત તીર્થંકરના પંચકલ્યાણક એમણે મનાવ્યા. ખ્યાલ આવે છે કે નહીં? એમની પાસે અઢળક લક્ષ્મી, આખું 16મું સ્વર્ગ એમને આધીન, 16મા સ્વર્ગના રાજા કહેવાય એવી રીતે. અને આ કૃત્રિમ જિનાલયોના દર્શન કરે, તીર્થંકરોના પંચકલ્યાણક કરે, પંચકલ્યાણક પછી સમોશરણ આદિમાં ઉપદેશ આદિ સાંભળવા જાય, ગુરુદેવ શ્રી કહે છે ને કે 100 ઇન્દ્રની હાજરીમાં તીર્થંકર ભગવાન ફરમાવે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કરે. એ 100 ઇન્દ્રોમાંના એક ઇન્દ્ર આ 16મા સ્વર્ગના ઇન્દ્ર, ખ્યાલ આવે છે કે સ્વર્ગમાં 16 સ્વર્ગ હોય ને એમાં 12 ઇન્દ્ર હોય અને 12 પ્રતિ ઇન્દ્ર હોય એમ કરીને 24 ઇન્દ્ર વૈમાનિક દેવોના હોય, પછી 32 અને 30 એમ કરીને જ્યોતિષ અને વ્યંતર દેવના ઇન્દ્રો હોય, અને પછી 2 ઇન્દ્ર જે ચક્રવર્તી અને જે સિંહ પ્રાણીઓ સિંહ એમ કરીને 100 ઇન્દ્ર પૂરા થાય છે. એ 100 ઇન્દ્રમાંના એક ઇન્દ્ર એમ કરીને સમોષણમાં નિરંતર આવી રીતના ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે, ધર્મચર્ચા આદિ કરે. અને ઇન્દ્રપદમાં છે એટલે 12 અંગના ધણી છે એમનું જ્ઞાન ગણધર પરમાત્મા જેટલું જ્ઞાન છે, પણ તો પણ ગલુડિયા થઈને ભગવાનની સામે બેસીને ભગવાનનો ધર્મ ઉપદેશ સાંભળે છે. એ ભાવમાંથી ચવીને છેવટનો છેલ્લો ભાવ આ ભરત ક્ષેત્રમાં વર્ધમાન નામના રાજકુમાર બાળકુમાર તરીકે એમનો જન્મ થયો અને ત્યાં એમણે મહાવીર ભગવાનની સ્ટોરી તો આપણને ખબર જ છે. એ ભાવની 30 વર્ષની એમની કુમાર અવસ્થા, 12 વર્ષની એમની મુનિ દીક્ષાની અવસ્થા અને પછી 30 વર્ષ એમની દિવ્ય ધ્વનિ વર્ષા એમ કરીને એમણે 72 વર્ષનું આયુષ્ય એમણે પૂરું કર્યું. બાળપણથી જ ખૂબ વૈરાગ્ય જોયું, બાળપણથી જ એમને એટલા વૈરાગ્યના સંસ્કાર, જે જૂના મુનિ દીક્ષાના અને ધર્મચર્ચાના આદિ સંસ્કાર હોય નેચરલી આવવામાં એ સંસ્કાર એમને આવ્યા અને નાનપણથી જ એમના મુખ મુદ્રાને જોઈને જ પેલા આપણે સંજય અને વિજય બે મુનિરાજ હતા ને એમના મુખને જોઈને જ એમના પ્રશ્નોના સમાધાન થઈ ગયા, એટલે એમનું નામ સન્મતિ રાખવામાં આવ્યું હતું. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી એમના જીવનમાં બીજા ઘણા બધા પ્રસંગો બન્યા, જેવી રીતના એક હાથીને મદોન્મથ હાથી હતો તો એ હાથી પણ એમની મુદ્રા જોઈને જ શાંત થઈ ગયો, એટલે એનાથી એમને વીર નામનું નામ મળ્યું. પછી એવી રીતના એમની બીજી પણ વીરતાના પ્રસંગ છે બાળપણના, જેનાથી એમને મહાવીર નામનું નામ મળ્યું. એમ કરીને એ યુવરાજ જેમ જેમ એમની આયુ વધતી ગઈ એમને એમની ગંભીરતા વધતી ગઈ. જ્યારે યુવાન થયા તો એમના લગ્નના પ્રસંગની વાત આવી પણ એમણે દ્રઢતાથી પહેલા જ ના પાડી દીધી અને એ નિરંતર પોતાના ધ્યાન અને જ્ઞાનમાં મગ્ન રહેતા હતા. એક વખત 30 વર્ષની આયુએ એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થતાં જ જ્યાં સુધી સંઘની પંચેન્દ્રિય હોય ને ત્યાં સુધીના ભાવોનું એમને જ્ઞાન થયું. એટલે અહીંયા તો તમે આપણે સિંહના ભાવમાં સમ્યક દર્શન થયું, એની પહેલા 7મી નરક, એની પહેલા 1લી નરક, 7મી નરક આદિ બધું જ્ઞાન, આ વિશાખ નંદી આદિ બધું જ્ઞાન એમને જાણે અરીસામાં બધું ઝલકી આવે કે નહીં એમ ઝલકી આવે અને એનાથી એ ખૂબ વૈરાગ્યને પામ્યા અને તત્ક્ષણ એમણે 12 ભાવનાઓ ભાવી અને મુનિ દીક્ષા લીધી. આપણને તો ખ્યાલ જ છે દેવો અને નારકીઓએ પછી એમની દેવો અને મનુષ્ય એમની પાલકીને વનમાં લઈ ગયા, ત્યાં એમણે પંચમુષ્ટિ કેશ લોન્ચ કર્યા અને એમણે મૌન રૂપે સાધના એમની શરૂ કરી. 12 વર્ષની મુનિ દીક્ષામાં એમણે ખૂબ તપ કર્યું અને છેવટે એમને ઋજુવાલિકા નદીના કિનારે કેવળ જ્ઞાન પ્રગટ થયું અને પછી રાજગૃહી નગરીમાં 66 દિવસ પછી એમની દિવ્ય ધ્વનિની વર્ષા જે શરૂ થઈ તો 30 વર્ષ સુધી આખા ભારતભરમાં બધે દિવ્ય ધ્વનિની વર્ષા દ્વારા એમણે ધર્મનું અમૃત બધાને પીવડાવ્યું, તીર્થની સ્થાપના કરી. આપણે કહે છે ને શાસન નાયક શાસન શિરોમણી, આ જેમનું શાસન વર્તમાનમાં પણ ચાલી રહ્યું છે એમની દિવ્ય ધ્વનિના ઉપદેશ કુનકુંદાચાર્ય ગૌતમ ગણધર કુનકુંદાચાર્ય આદિ બીજા અનેક મહામુનિરાજોએ આપણને આપણા સુધી પહોંચાડ્યા અને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા પ્રભાવક જીવોએ એનો ઘણો પ્રભાવ કર્યો. આજે એટલે કે ગઈકાલે કાળી 14 કહેવાય ને, જો ધન્ય તેરસ, એને ધનતેરસ નહીં ધન્ય તેરસ, જ્યારે મહાવીર ભગવાનની છેલ્લી દિવ્ય ધ્વનિ ખરી એના પછી એમણે યોગ નિરોધનો પ્રોસેસ શરૂ કર્યો એટલે એમનું સમોસરણ વિઘટન થઈ ગયું. મહાવીર ભગવાન હજી હતા પણ હવે મૌન થઈ ગયું એટલે એના પછીનો દિવસ કાળી ચૌદશ કહેવાય છે. જાણે અમાસની તિથિ છે, રાત કાળી છે એટલે કાળી નથી, પણ એ દિવસે દિવ્ય ધ્વનિની વર્ષા ન થઈ એટલે કાળી ચૌદશ છે. અને કાળી ચૌદશની પાછલી રાત્રે એટલે કે આ દિવાળીના પરોઢિયે સવારે મહાવીર ભગવાનનું નિર્વાણ થયું. એઝ મહાવીર ભગવાનના ટ્રુ શિષ્ય ગૌતમ ગણધરે શું કર્યું, એમણે એવો પુરુષાર્થ ઉપાડ્યો કે આજે દિવાળીના દિવસે સવારના પરોઢિયે મહાવીર ભગવાનને નું નિર્વાણ થયું અને સાંજના ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. ખ્યાલ આવે છે ને? એઝ અ એ ગૌતમ ગણધરના ટ્રુ શિષ્ય એટલે કે સુધર્મ આચાર્ય, જ્યારે ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન નિર્વાણ થયું તો એ જ દિવસે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને એના પછી છેવટે છેલ્લે એ જ્યારે સુધર્મ આચાર્યને નિર્વાણ થયું તો એ જ દિવસે જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું. એમ ત્રણ અનુબદ્ધ કેવળી થયા. તો એમના શિષ્ય પરથી આપણે શું ઉપદેશ લઈએ, આપણે દિવાળીને પર્વ કેવી રીતના મનાવવો જોઈએ? ધૂમધામથી ખૂબ મીઠાઈઓ ને ફરસાણ ને બધું ખાઈને ફટાકડા બી ફોડીને, ફટાકડા તો બિલકુલ ન ફોડવા જોઈએ. ખ્યાલ આવે છે ને કેટલા જીવોની હિંસા થાય છે, કેટલું નોઇઝ પોલ્યુશન થાય છે. પણ એટલું જ નહીં, આ દિવાળી કંઈક ખાવા પીવાનો ને મોજ મસ્તી કરવાનો પ્રસંગ નથી, એ પ્રસંગ તો વૈરાગ્યનો છે. મહાવીર ભગવાનનો આજે આપણાથી વિરહ થયો છે પણ સાથે પ્રસન્નતાનો પણ છે, કેમ કે એમનું નિર્વાણ થયું ને સિદ્ધ પદને પ્રાપ્ત થયા. ખ્યાલ આવે છે કે નહીં? એનાથી આપણે એવું મોટિવેશન લઈએ કે આપણે પણ એમના જીવનથી કેવા, એ પણ આપણી જેમ સંસારી જીવ હતા, ઘોર મિથ્યાત્વને કારણે નરક નિગોદોના અનેક ભવો કર્યા, પણ પછી પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શનની પ્રગટતા પણ કરી અને પછી મોક્ષમાં બિરાજમાન થયા. એમ મહાવીર ભગવાનનો ઉપદેશ સાંભળીને આપણે પણ સમ્યક દર્શનની પ્રગટતા કરીએ, તત્વનો નિર્ણય કરીએ, એવી રીતે આપણે આ દિવાળી પર્વ મનાવવો જોઈએ. એ જાતના પુરુષાર્થ આપણે બધા જીવો ઉપાડીએ એવી જ ભાવનાથી આપણે અહીંયા ક્લાસ પૂરો કરીએ છીએ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેમ, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધા.